એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં. આજે આપણે એક એવી અદ્ભુત, કહી શકાય કે અસાધારણ જીવનયાત્રા પર વાત કરવાના છીએ. તારા વેસ્ટઓવર અને એમનું પુસ્તક શિક્ષિત એટલે કે એજ્યુકેટેડ.
હા નમસ્કાર, આ પુસ્તક 2018માં આવ્યું અને ખરેખર આવતાની સાથે જ ધૂમ મચાવી દીધી. બેસ્ટસેલર તો બન્યું જ.
સાચી વાત, અને લાખો લોકોને એને પ્રેરણા આપી છે.
ચોક્કસ, અને એનું કારણ પણ છે. તારા વેસ્ટઓવરની કહાણી છે ને, એ ખાલી એક વ્યક્તિની સફળતાની વાત નથી. એમાં શિક્ષણની જે શક્તિ છે ને, પરિવાર પ્રત્યેની વફાદારી અને પોતાની આઝાદી, એ બધા વચ્ચેનો જે ગજબનો સંઘર્ષ છે એની વાત છે.
વિચારે તો જુઓ, જે છોકરી 17 વર્ષ સુધી સ્કૂલનું પગથિયું નથી ચડી, એક કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી પીએચડી કરે, હાર્વર્ડમાં ફેલો બને.
ખરેખર અકલ્પનીય. અમેરિકાના ઇડાહો રાજ્યના એકદમ અંતરિયાળ પહાડી વિસ્તારમાં એમનો જન્મ 1986માં, અને આજે એ જાણીતા ઇતિહાસકાર અને લેખક છે.
પણ એમની શરૂઆત, ઉફ, એટલી વિપરીત પરિસ્થિતિ. એમની વાર્તા આપણને સવાલ પૂછવા મજબૂર કરે છે કે ભાઈ, આ જ્ઞાન મેળવવાની, પોતાની ઓળખ બનાવવાની, એની સાચી કિંમત શું છે?
બરાબર, અને આ સવાલ આજે પણ એટલો જ મહત્વનો છે. તો ચાલો એમની આ સફરને જરા નજીકથી જોઈએ, શરૂઆતથી.
હા જરૂર. તો શરૂઆતના વર્ષો કેવા હતા? એમનું બાળપણ, એ દુનિયા કેવી હતી જેમાં એ મોટા થયા?
એમની દુનિયા મતલબ આપણે કલ્પના પણ ના કરી શકીએ એવી. ઇડાહોમાં બક્સ પીક પર્વતો છે, ત્યાં 7 ભાઈ બહેનોમાં સૌથી નાના. પણ જે અલગતા હતી ને, એનું મુખ્ય કારણ એમના પિતા હતા.
પુસ્તકમાં જીન નામ આપ્યું છે, ઉપનામ.
હા, એમની માન્યતાઓ બહુ જ કટ્ટર હતી, મોર્મોન ધર્મના હતા, પણ એમના પોતાના અલગ વિચારો. સરકાર પ્રત્યે ભયંકર અવિશ્વાસ, સ્કૂલ, હોસ્પિટલ બધું એમના માટે ખતરનાક.
એટલે સર્વાઇવલિસ્ટ કહેવાય ને એવા, દુનિયાનો અંત આવશે ને એની તૈયારી કરવાની.
બિલકુલ, ઘરમાં અનાજ, દારૂગોળો, ગેસોલિન બધું ભરી રાખતા, અંતિમ સમયની તૈયારી. એટલે બાળકોના બર્થ સર્ટિફિકેટ પણ નહીં, બીમાર પડો તો ડોક્ટર નહીં.
બાપરે.
એમના મમ્મી, પુસ્તકમાં ફે નામ છે, એ ઘરગથ્થુ ઉપચાર, જડીબૂટીથી ઇલાજ કરે. અને સ્કૂલ તો એમના પિતા માટે સરકારી બ્રેન વોશિંગનું કેન્દ્ર હતું.
તો પછી ભણવાનું કઈ રીતે? બાળપણ ક્યાં ગયું?
બાળપણ ગયું પિતાના ભંગારવાડામાં, સ્ક્રેપયાર્ડમાં, ભારે જોખમી મશીનો ચલાવતા, ધાતુઓ વીણતા.
ઓહ,
ભણતર એટલે બસ મોર્મન ધર્મના પુસ્તકો વાંચવાના, પિતાજીના જે ષડયંત્રના સિદ્ધાંતો હોય, કોન્સ્પિરેસી થિયરીઝ, એ સાંભળવાના, અને બસ મજૂરી, શારીરિક શ્રમ.
બહારની દુનિયા સાથે કોઈ સંપર્ક જ નહીં?
નહીવત. પુસ્તકમાં એ લખે છે કે એમને કોલેજ ગયા ત્યાં સુધી હોલોકોસ્ટ શું છે એ ખબર જ નહોતી, શબ્દ પહેલીવાર સાંભળ્યો.
માની ન શકાય એવી વાત છે. આટલી બંધિયાર દુનિયામાં જ્ઞાન તરફ કંઈક જુદું કરવાની ઈચ્છા ક્યાંથી આવી હશે? કોઈ હતું જેણે રસ્તો બતાવ્યો?
હા, એમાં એમના એક મોટા ભાઈ ટાયલર, એનો મોટો હાથ. ટાયલરને સંગીત ગમતું, ભણવું ગમતું. એ પરિવારની આ વિચારધારાથી અલગ પડ્યા અને ભણવા માટે ઘર છોડીને કોલેજ ગયા.
અચ્છા.
એમણે જ તારાના મનમાં થોડું પેલું જિજ્ઞાસાનું બીજ રોપ્યું, બહારની દુનિયા વિશે જણાવ્યું, અને છાનામાના થોડું ગણિત, વ્યાકરણ પણ શીખવ્યું. વાંચતા તો તારા જાતે જ શીખી ગયેલા, બાઇબલ અને બુક ઓફ મોર્મોન વાંચીને.
એટલે એક નાનકડી ચિનગારી તો હતી, પણ એને આગ બનવા માટે તારાએ પોતે એક મોટું પગલું ભરવું પડ્યું. નહીં પેલી એસીટી પરીક્ષાવાળી વાત?
હા, એ જ. ટાયલર તો ગયો હતો, પણ ઘરે બીજા એક મોટા ભાઈ હતા, શોન. પુસ્તકમાં એમના હિંસક વર્તનનો ઉલ્લેખ છે. એનો ત્રાસ વધતો જ જતો હતો, પિતાનો વિરોધ તો હતો જ ભણવા સામે. આ બધા વચ્ચે 16 વર્ષની ઉંમરે તારાએ નક્કી કર્યું, ગુપ્ત રીતે,
એસીટી આપવાનું, અમેરિકામાં કોલેજમાં એડમિશન માટેની પરીક્ષા.
બરાબર, કોઈ કોચિંગ નહીં, કશું નહીં, જૂના પાઠ્યપુસ્તકો શોધીને જાતે તૈયારી કરી. પિતાને ખબર પડે તો.
અને આ પગલું એમના જીવનનો કદાચ સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો.
એકદમ, સ્કોર સારો આવ્યો અને એમને બ્રિગમ યંગ યુનિવર્સિટી, BYU માં એડમિશન મળી ગયું. એ પણ મોર્મોન ચર્ચની યુનિવર્સિટી છે.
વાહ, પણ આ તો શરૂઆત હતી નહીં, એક મોટી છલાંગ તો મારી પણ પછી શરૂ થયો હશે અસલી સંઘર્ષ.
હા, સંઘર્ષ સાંસ્કૃતિક અને બૌદ્ધિક બંને. બીવાયુમાં જઈને એમને પહેલી વાર ખબર પડી કે દુનિયા ખરેખર કેટલી મોટી છે
અને પોતે કેટલું ઓછું જાણે છે.
બરાબર. ક્લાસમાં પ્રોફેસર નેપોલિયનની વાત કરે, ગુલામી પ્રથાની વાત કરે, નાગરિક અધિકાર ચળવળની વાત કરે, તારા માટે આ બધું પહેલીવાર હતું, સાવ નવું.
વિજ્ઞાન, સાહિત્ય એ બધું પણ.
હા, અને બીજા સ્ટુડન્ટ્સ સાથે ભળવામાં પણ તકલીફ. જે બીજા માટે સામાન્ય જ્ઞાન હતું એ તારા માટે શોધખોળ હતી.
ખૂબ જ અઘરું રહ્યું હશે, પણ એમણે હથિયાર હેઠા ન મૂક્યા.
જરાય નહીં. એમનામાં એક અદ્ભુત, શું કહેવાય, બુદ્ધિ હતી અને શીખવાની એક અતૃપ્ત તરસ હતી. એટલે બસ ભણવામાં ડૂબી ગયા. અને અહીં જ બીવાયુમાં જ એમની ક્રિટિકલ થિંકિંગ એટલે કે વિવેચનાત્મક વિચારસરણી એ ખીલવાની શરૂઆત થઈ.
કેવી રીતે?
જ્યારે વિશ્વ ઇતિહાસના ક્લાસમાં એમણે માનવ અધિકાર, વ્યક્તિગત સ્વતંત્રતા એવા બધા વિચારો વિશે સાંભળ્યું, ત્યારે પહેલી વાર એમના મનમાં પોતાના ઘરની, પરિવારની માન્યતાઓ સામે સવાલો ઊભા થયા કે આ શું છે, મને જે શીખવાડ્યું એ અલગ છે, આ દુનિયા અલગ છે.
અને પેલી હોલોકાસ્ટ વાળી ઘટના,
જી,
જ્યારે ક્લાસમાં પૂછ્યું કે આનો મતલબ શું, એવું કદી કેવું લાગ્યું હશે?
એક ક્ષણ એમના માટે બહુ શરમજનક તો હતી જ, પણ એનાથી વધારે એક જાગૃતિની ક્ષણ હતી, આત્મજ્ઞાનની. એમને ખબર પડી કે પોતાની અજ્ઞાનતા કેટલી ઊંડી છે. અને કદાચ એ જ વખતે પહેલો મોટો સવાલ થયો હશે કે જો આટલી મોટી, આટલી ભયાનક વાત મને નથી ખબર, તો બીજું શું શું હશે જો હું નથી જાણતી, જે મારાથી છુપાવ્યું છે.
બરાબર. આજ શિક્ષણની ખરી શરૂઆત કહેવાય. ખાલી માહિતી ભેગી કરવી નહીં, પણ પોતાના વિશ્વ પર, પોતાની માન્યતાઓ પર સવાલ ઉઠાવવા.
અને આ સવાલોના જવાબ શોધવાની જે યાત્રા હતી એ એમને બહુ જ દૂર સુધી લઈ ગઈ. બીવાયુમાંથી ગ્રેજ્યુએટ થયા પછી એમની શૈક્ષણિક પ્રતિભા જુઓ, એમને મળી ડેટ્સ કેમ્બ્રિજ સ્કોલરશિપ.
અરે વાહ, એ તો બહુ જ પ્રતિષ્ઠિત સ્કોલરશિપ છે, દુનિયાભરના બ્રિલિયન્ટ સ્ટુડન્ટ્સને મળે છે કેમ્બ્રિજમાં ભણવા માટે.
એટલે સીધા ઇડાહોના પહાડોમાંથી ઇંગ્લેન્ડ, કેમ્બ્રિજ યુનિવર્સિટી.
અદ્ભુત.
ત્યાં એમણે એમફિલ કર્યું, પછી હાર્વર્ડ યુનિવર્સિટી ગયા વિઝિટિંગ ફેલો તરીકે, અને છેવટે કેમ્બ્રિજમાંથી જ ઇતિહાસમાં પીએચડીની ડિગ્રી મેળવી.
અને એમનું રિસર્ચ પણ એમના પોતાના મૂળ સાથે જોડાયેલું હતું, નહીં, મોર્મન ઇતિહાસ પર.
હા, મોર્મન ઇતિહાસ અને અમેરિકન પશ્ચિમની જે બૌદ્ધિક પરંપરાઓ છે એના પર એમનું સંશોધન હતું.
આખી સફર ખરેખર રોમાંચક છે, પણ શૈક્ષણિક સિદ્ધિઓની સાથે પેલી કિંમત પણ ચૂકવવી પડી હશે ને? પરિવાર સાથેના સંબંધોનું શું થયું?
બિલકુલ. અને એ જ સંઘર્ષ, એ જ કશ્મકશ એમના પુસ્તક શિક્ષિતના કેન્દ્રમાં છે. 2018માં જ્યારે પ્રકાશિત થયું
ત્યારે તો બસ છવાઈ ગયું.
હા, ન્યૂયોર્ક ટાઈમ્સ બેસ્ટ સેલર લિસ્ટ પર 2 વર્ષ કરતાં વધુ સમય રહ્યો, કેટલીય ભાષાઓમાં અનુવાદ થયો, એવોર્ડ મળ્યા, તારા વેસ્ટોવર દુનિયાભરમાં જાણીતા થઈ ગયા.
આજે પણ તેઓ હાર્વર્ડ, કેમ્બ્રિજ જેવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે, શિક્ષણના મહત્વ પર એ બધા સુધી પહોંચે એ માટે વાત કરે છે. એમની પોતાની જિંદગી જ શિક્ષણની શક્તિનો સૌથી મોટો પુરાવો છે.
સાચી વાત છે. પણ તારા માટે શિક્ષણનો અર્થ શું છે? ખાલી ડિગ્રીઓ મેળવવી?
ના ના, પુસ્તક વાંચીને અને એમના ઇન્ટરવ્યૂ સાંભળીને એવું લાગે છે કે એમના માટે શિક્ષણ એક આખી પ્રક્રિયા છે, પોતાની જાતને ઓળખવાની, પોતાના ભૂતકાળને સમજવાની, આ દુનિયાને સમજવાની. એ તમને એક નવો નજરિયો આપે છે, નવી રીતે જોતા શીખવે છે, પણ એ નજરિયો ક્યારેક બહુ પીડાદાયક પણ હોય છે.
હું સમજ છું. એ કહે છે કે શિક્ષણ એ એક પ્રકારનું સેલ્ફ ક્રિએશન છે, સ્વનિર્માણ. તમે નવી ભાષા શીખો છો, નવા વિચારો, દુનિયાને જોવાની નવી રીતો.
પણ એમાં જૂનું ઘણું છોડવું પડે છે.
બરાબર. જૂની ઓળખ, જૂની માન્યતાઓ, ક્યારેક જૂના સંબંધો પણ. એ તો ત્યાં સુધી કહે છે કે શિક્ષણ મેળવવું એ એક રીતે મરીને ફરી જીવવા જેવું છે, પુનર્જન્મ જેવું. તમે જે પહેલા હતા એ રહી જ નથી શકતા.
એટલે જ્ઞાન એક તરફ મુક્તિ આપે છે તો બીજી તરફ એની કિંમત પણ વસૂલ કરે છે. એમના કિસ્સામાં પરિવારથી દૂર થવાની, પોતાના મૂળથી અલગ થવાની કિંમત, બહુ જટિલ સંઘર્ષ છે આ તો.
અત્યંત. અને સત્ય વિશે પણ એમની વાત બહુ રસપ્રદ છે. એ કહે છે કે બાળપણમાં દુનિયા બહુ સ્પષ્ટ હતી, બ્લેક એન્ડ વ્હાઈટ, આ સાચું આ ખોટું, પિતાજી કે એ જ સત્ય. પછી કોલેજમાં ગયા તો બીજો છેડો જોવા મળ્યો કે બધું જ સાપેક્ષ છે, રિલેટિવ, બધાના સત્ય પોતપોતાની રીતે સાચા.
પણ તેઓ આ બંને વાત નથી માનતા.
ના, એ કહે છે કે સત્ય શોધવું એ મહેનતનું કામ છે. એના માટે બૌદ્ધિક રીતે મજબૂત થવું પડે, પુરાવા ચકાસવા પડે, અલગ અલગ દ્રષ્ટિકોણ સમજવા પડે, અને સાથે સાથે
એ જાણવાની જે ભાવનાત્મક કિંમત છે એ ચૂકવવા તૈયાર રહેવું પડે.
બરાબર. ક્યારેક સત્ય બહુ કડવું હોય છે, અપ્રિય હોય છે, ખાસ કરીને જ્યારે તમારા પોતાના પરિવાર કે સમુદાય વિશે હોય.
આટલી બધી મહેનત, આટલો સંઘર્ષ, એની પાછળ પ્રેરણા શું હતી? કઈ ચીજ એમને સતત આગળ ધકેલતી રહી?
મને લાગે છે સૌથી મોટું પરિબળ તો જિજ્ઞાસા, ક્યુરિયોસિટી. આ દુનિયા ચાલે છે કેવી રીતે? ઇતિહાસમાં શું થયું? લોકો આવું કેમ કરે છે? બસ જાણવાની ભૂખ.
બીજું, સ્વતંત્રતાની તીવ્ર ઝંખના. એમને સમજાઈ ગયું હતું કે સાચી આઝાદી જ્ઞાનમાં છે. મનના ભાવનાના બંધનોમાંથી છૂટવાનો રસ્તો શિક્ષણ જ છે.
અને ત્રીજું, કદાચ પોતાના અનુભવને એક અર્થ આપવાની કોશિશ, એને સમજવાની અને પછી દુનિયાને કહેવાની, જે એમના પુસ્તક દ્વારા થયું.
ચોક્કસ. પોતાના જીવનને સમજવાની અને એને એક મોટા માનવીય સંદર્ભમાં મૂકવાની જરૂરિયાત.
એમણે જે સહન કર્યું, પરિવારનું દબાણ, ભાઈનો અત્યાચાર, સમાજથી અલગતા, પોતાની અજ્ઞાનતાનો ભાર, એ બધું જોતા એમની જે ટકી રહેવાની ક્ષમતા છે, રિઝિલિયન્સ, એ ખરેખર અદ્ભુત છે.
ખરેખર બૌદ્ધિક કઠોરતા તો છે જ, પણ સાથે ભાવનાત્મક હિંમત પણ ગજબની છે. અઘરા સત્યોનો સામનો કરવામાં ડર્યા નહીં, પરિવાર ના પાડે, વિરોધ કરે, તો પણ પોતાના રસ્તે ચાલતા રહ્યા.
જાણે પોતાના જીવનનું વિશ્લેષણ કરી રહ્યા હોય, એક રિસર્ચરની જેમ.
હા, કંઈક એવું જ. આટલી લાંબી પડકારજનક સફરમાં એવા કયા મુખ્ય વળાંક આવ્યા જેણે બધું બદલી નાખ્યું? આપણે ત્રણ મુખ્ય ટર્નિંગ પોઈન્ટ્સની વાત કરીએ.
હા, ચોક્કસ. મારા મતે પહેલો અને કદાચ સૌથી અગત્યનો વળાંક તો પેલો 16 વર્ષની ઉંમરે ACT પરીક્ષા આપવાનો નિર્ણય.
હા, કારણ કે એ ખાલી ભણવાનો નિર્ણય નહોતો, એ તો પરિવારની વિચારધારા સામે, ખાસ કરીને પિતાની સત્તા સામે એક બળવો હતો, પહેલું નક્કર પગલું.
બરાબર કહ્યું. છાનામાના તૈયારી કરવી, પિતા ના પાડતા હોવા છતાં પરીક્ષા આપવી, એ પોતાના જીવનની લગામ પોતાના હાથમાં લેવાનો પહેલો સભાન પ્રયાસ હતો.
અને એમાં સફળતા મળી. એનાથી કોલેજનો રસ્તો તો ખુલ્યો જ, પણ એમના પોતાના મનમાં એક વિશ્વાસ આવ્યો હશે નહીં કે હું આ કરી શકું છું.
હા, એ ક્ષણથી એ ખાલી સંજોગોનો ભોગ બનવાને બદલે પોતાના જીવનના કર્તા બનવાની દિશામાં ચાલવા માંડ્યા.
બીજો મહત્વનો વળંગ કયો ગણાય?
બીજો આવ્યો કોલેજમાં, પેલી હોલોકોસ્ટવાળી ઘટના, જ્યારે ક્લાસમાં એકદમ નિર્દોષ ભાવે પૂછી લીધું કે આ શબ્દનો મતલબ શું છે.
હા, એ ક્ષણ જેણે એમને અરીસો દેખાડી દીધો, પોતાની અજ્ઞાનતાનો, પોતાના ઉછેરની મર્યાદાઓનો.
હા, પણ એ ખાલી શરમની ક્ષણ નહોતી રહી, એ જાગૃતિની ક્ષણ બની ગઈ. એમને સમજાયું કે દુનિયા વિશે, માનવ ઇતિહાસ વિશે કેટલું બધું જાણવાનું બાકી છે. આ ઘટનાએ એમનામાં જ્ઞાનની ભૂખને જાણે ભડકાવી દીધી.
સત્ય જાણવું કેટલું જરૂરી છે સમજાયું.
બરાબર. અહીંથી એમનો ખરો બૌદ્ધિક પુનર્જન્મ શરૂ થયો એમ કહી શકાય.
અને ત્રીજો, કદાચ સૌથી વધુ ભાવનાત્મક રીતે અઘરો વળાંગ,
એ હતો એમના ભાઈ શોન સાથેનો મુકાબલો, અને પછી એમની બેન ઓડ્રીનું ફરી જવું. પુસ્તકમાં જે રીતે વર્ણન છે, શોનનું વર્તન બહુ જ હિંસક અને અપમાનજનક થતું જતું હતું. તારાએ નક્કી કર્યું કે હવે બહુ થયું, ચૂપ નહીં રહેવાય.
એમણે પોતાની બેન ઓડ્રી, જેણે પણ શોનનો ત્રાસ સહન કર્યો હતો, એની સાથે મળીને માતા પિતાને વાત કરવાનું નક્કી કર્યું. એક આશા હતી કે કદાચ પરિવાર સાથ આપશે, સત્ય સ્વીકારશે.
પણ થયું એનાથી સાવ ઊંધું. પરિવારના દબાણમાં ઓડ્રી ફરી ગઈ. એણે કહ્યું કે તારા ખોટું બોલે છે, બધું મનનું ઉપજાવેલું છે.
ઓ નો, આ તો ભયંકર વિશ્વાસઘાત કહેવાય.
તારા માટે આ બહુ મોટો આઘાત હતો. એક ક્ષણે એમને સમજાઈ ગયું કે આ પરિવાર બદલાવાનો નથી. એમની જે નવી સમજ વિકસી રહી હતી, પોતાના હક વિશે, ગરિમા વિશે, અને પરિવારની જે જૂની ઘરેડ હતી, એની વચ્ચેનો ટકરાવ હવે ટાળી શકાય એમ નહોતો.
આ ઘટના પછી શું થયું? એમણે શું કર્યું?
આ ઘટનાએ એમને કડવી વાસ્તવિકતા સ્વીકારવા મજબૂર કર્યા કે હવે પસંદગી કરવી પડશે. કાં તો પરિવાર, કાં તો પોતાની જાત, પોતાનું સત્ય. અને એમણે પોતાની જાતને પસંદ કરી. આ નિર્ણયને કારણે છેવટે પરિવારથી અલગ થવું પડ્યું, પણ એ જ એમના માટે સાચી સ્વતંત્રતા અને પોતાની જાતને ફરીથી શોધવાના માર્ગની શરૂઆત બની. બહુ દુઃખદાયક પગલું, પણ કદાચ જરૂરી હતું.
તારા વેસ્ટઓવરની આખી વાત સાંભળીને ખરેખર પ્રેરણા મળે છે. આમાંથી આપણે શું બોધપાઠ લઈ શકીએ? આજના સમયમાં શું ઉપયોગી છે?
સૌથી પહેલું અને સ્પષ્ટ તો એ જ કે શિક્ષણમાં ગજબની પરિવર્તન લાવવાની તાકાત છે. એ ખાલી નોકરી અપાવતું સાધન નથી, એ આપણી વિચારવાની રીત, દુનિયાને જોવાની રીત, આપણી જાતને સમજવાની રીત બધું બદલી નાખે છે.
પણ એ બદલાવ સહેલો નથી હોતો, હિંમત માગી લે છે, અઘરા સત્યોનો સામનો કરવાની હિંમત.
બરાબર. અને બીજું એ પણ સમજાય છે કે આપણો વ્યક્તિગત વિકાસ અને આપણા પરિવાર પ્રત્યેની વફાદારી, એની વચ્ચે ઘણીવાર બહુ મોટો સંઘર્ષ ઊભો થાય છે.
હા, ક્યારેક આગળ વધવા માટે, સત્યની સાથે ઊભા રહેવા માટે આપણે જેને ચાહતા હોઈએ એમને નિરાશ કરવા પડે છે. ક્યારેક સંબંધો તૂટી પણ જાય છે. આ બદલાવની એક કિંમત છે જે કડવી છે પણ વાસ્તવિક છે.
ત્રીજી વાત, જ્ઞાન મુક્તિ તો આપે છે પણ સાથે જવાબદારી પણ લાવે છે. એકવાર તમે કંઈક જાણી લો પછી અજાણ રહેવાનો ઢોંગ નથી કરી શકતા. અને સત્ય હંમેશા સીધું સાધું નથી હોતું, જટિલ હોય છે, એટલે એની ઊંડી વિવેકપૂર્ણ તપાસ જરૂરી છે. કોઈ કહે ને માની લીધું એમ નહીં.
પ્રશ્નો પૂછવા, પુરાવા જોવા, ક્રિટિકલ થિંકિંગ જેને કહીએ, એ કેળવવું બહુ જરૂરી છે.
ચોક્કસ. અને એમની વાર્તા એ પણ બતાવે છે કે માણસ ગમે તેવી મુશ્કેલીમાંથી પણ બહાર આવી શકે છે. સ્થિતિસ્થાપકતા, રેઝિલિયન્સ કેળવી શકાય છે. આઘાત, વિરોધ ગમે તે હોય, માણસ ધારે તો ટકી શકે છે, શીખી શકે છે અને વિકાસ કરી શકે છે.
એમની કહાણી એવા કેટલાય લોકો માટે આશાનું કિરણ છે જેમને લાગે છે કે પોતે કોઈ મર્યાદિત સંજોગોમાં ફસાઈ ગયા છે.
હા, એ બતાવે છે કે પરિવર્તન શક્ય છે, ભવે એના માટે મોટી કિંમત ચૂકવવી પડે, બહુ હિંમત જોઈએ પણ શક્ય છે. અને એ પણ બતાવે છે કે તમે તમારા મૂળનું સન્માન જાળવીને પણ એની મર્યાદાઓથી ઉપર ઉઠી શકો છો, પોતાની નવી ઓળખ બનાવી શકો છો.
ખૂબ સરસ. આખી ચર્ચાના અંતે જો ત્રણ મુખ્ય શીખ લેવી હોય, એક ભાવનાત્મક, એક બૌદ્ધિક અને એક વ્યવહારિક જીવન માટે, તો એ કઈ હશે?
ભાવનાત્મક શીખ તરીકે હું કહીશ, સાચા અર્થમાં શિક્ષિત થવા અને વિકાસ પામવા માટે ભાવનાત્મક હિંમત જોઈએ. પોતાની જાત વિશે, પોતાના ભૂતકાળ વિશે, પોતાના પ્રિયજનો વિશે કડવા સત્યોનો સામનો કરવાની હિંમત, અને જે જૂની સહેલી માન્યતાઓ છૂટી રહી છે એનું દુઃખ સ્વીકારવાની અને સહન કરવાની હિંમત.
બૌદ્ધિક શીખ તરીકે હું ઉમેરીશ વિવેચનાત્મક વિચારસરણી, ક્રિટિકલ થિંકિંગ. એ કોઈ ભેટ નથી, એ એક કળા છે, એક આવડત છે જેને વિકસાવવી પડે છે. સ્ત્રોતો પર સવાલ ઉઠાવવા, પુરાવા જોવા, ખુલ્લા મને નવી માહિતી લેવી, પણ સાથે થોડો સંશય પણ રાખવો. શિક્ષણ આપણને દુનિયાને અને આપણી જાતને સમજવા માટે નવા ઓજારો, નવા દ્રષ્ટિકોણ આપે છે.
અને છેલ્લે એક વ્યવહારિક યુનિવર્સલ જીવનબોધ, ક્યારેક સાચી દિશામાં આગળ વધવા માટે, પ્રામાણિક રહેવા માટે એવા નિર્ણયો લેવા પડે છે જે કદાચ આપણા નજીકના લોકોને દુઃખ પહોંચાડે. આ સહેલું નથી, પણ આવા નિર્ણયો એના પરિણામોની પૂરી જાણકારી સાથે સમજી વિચારીને લેવા જોઈએ. અને સૌથી અગત્યનું, આપણું મૂળ, આપણો ઉછેર એ આપણું નસીબ નક્કી નથી કરતું. આપણે કોણ બનવું છે એ આપણે પોતે નક્કી કરીએ છીએ, આપણે આપણી જાતને ઘડીએ છીએ.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.